ઉત્તર મારવાની રાજધાની ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા. આ નગરીની શોભા મનોહર અને અનુપમ હતી. તેને 95 પરા અને 15 રાજમાર્ગો હતા, 110 દરવાજા અને 32 બારીઓ હતી, 212 કૂવા અને વાવો હતી. પાણીના ઘાટ તો ગણ્યા ગણાય નહીં એટલા હતા. રાજા ભોજ પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા, તેથી અહીં દરેક વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા. રાજા ભોજ વિદ્યાના ભારે શોખીન હતા. તે દરેક વિદ્વાનોની કદર કરતા. તેમના દરબારમાં એક એકથી ચડિયાતા વિદ્વાનો જોવા મળતા. તેમના દરબારમાં કોઈ પણ પંડિત નવી કવિતા રચે કે તરત જ રાજા તેને મોટું ઇનામ આપતા. આવી ધારાનગરીમાં બે ભાઈબંધ રહે, એક સોની અને બીજો બ્રાહ્મણ. લલ્લુભાઈ સોની અને કૃપાશંકર નામનો બ્રાહ્મણ બંને પોતાનું ગુજરાન માંડ માંડ કરીને કરતા. એક દિવસ બંને ભાઈબંધોએ પોતાની પરિસ્થિતિથી તંગ આવી કંટાળીને પરદેશ કમાવા માટે જવાનું નક્કી કર્યું. બંને પોતપોતાના કુટુંબીઓની રજા લઈ થોડા દિવસના ભાથા તેમજ થોડા નાણાં સાથે પરદેશ જવા નીકળી પડ્યા. બંને ભાઈઓ ફરતા ફરતા વિજયનગરમાં આવી પહોંચ્યા. આ નગરના લોકો બધી વાતે સુખી હતા. આ નગરીની સમૃદ્ધિ જોઈ બંને ભાઈબંધોએ અહીં રહી કમાણી કરવાનું વિચાર્યું. લલ્લુભાઈ સોનીએ બજારની વચ્ચોવચ્ચ પોતાની સોના ચાંદીના ઘડતર માટેની દુકાન કરી પોતાનો ધંધો શરૂ કરી દીધો. જ્યારે કૃપાશંકરે એક સારા શરૂ કરી અને નગરના છોકરાઓને ભણાવવા લાગ્યો. કૃપાશંકર વિદ્વાન હતો, તેથી તેની વિદ્વત્તાના વખાણ વિજયનગરના રાજાના કાને કાન સુધી પહોંચ્યા. તેમણે કૃપાશંકરને પોતાના દીકરાને ભણાવવા માટે રોક્યો. બંને ભાઈબંધો પોતપોતાના કામમાં મશગુલ રહેવા લાગ્યા. ધીમે ધીમે કરતા 12 વર્ષનો સમયગાળો વીતી ગયો. હવે સોનીને પોતાનું ઘર અને 12 બચ્ચા સાંભળ્યા. તેણે પોતાનો ધંધો સમેટી લઈને પોતાના વતનમાં જવાનું નક્કી કર્યું. તે કૃપાશંકર પાસે ગયો અને કહ્યું, આપણે અહીં આવ્યા ને 12 વર્ષ વીતી ગયા, બંને જણા ઘણું કમાયા, હવે આપણે ઘેર જઈએ. કૃપાશંકરને પણ પોતાનું ઘર સાંભળી આવ્યું અને તેણે પણ પોતાને ઘેર જવાની ઈચ્છા થઈ. તેથી તે પોતાના વતન જવા માટે સંમતિ લેવા રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો છે, તે પૂરો થયે તો તારે વતન જજે. જો તને તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હોય તો હું તને 4 કિંમતી રત્નો આપું છું, તે તેની સાથે તારે ઘેર મોકલી આપ. આ 4 કિંમતી રત્નો જો વેચશો તો એટલું બધું ધન મળશે કે તમારે જિંદગીમાં કદી ધનની ખોટ નહીં પડે. આમ કહીને રાજાએ ભંડારમાંથી 4 રત્નો મંગાવી કૃપાશંકરને ભેટ આપ્યા. કૃપાશંકર તો રાજી રાજી થઈ ગયો. તે રાજાને પ્રણામ કરી 4 રત્નો લઈ પોતાના ભાઈબંધ સોની પાસે આવ્યો અને કહ્યું, હાલમાં રાજકુંવરનો અભ્યાસ અધૂરો હોવાથી મારે તો હમણાં વતન પાછા આવી શકાશે નહીં, આથી તું મારી પત્નીને આ 4 રત્નો આપજે અને હું અહીં ક્ષેમ કુશળ છું તે જણાવજે. આમ કહી કૃપાશંકરે લલ્લુભાઈ સોનીને 4 રત્નો બાંધીને આપ્યા. લલ્લુભાઈ સોની તો પોતાનો ધંધો સંકેલી બધા નાણાં એકઠા કરી વિજયનગરથી ધારાનગરી જવા નીકળી પડ્યો. રસ્તામાં જ સોનીની દાનત પેલા 4 રત્નો જોઈને બગડી. તેને વિચાર આવ્યો કે આ રત્નો હું બ્રાહ્મણીને નહીં આપું તો કોણ જણાવવાનું છે. તેણે મનમાં કંઈ યુક્તિ વિચારી કાઢી. સોનીએ પોતાના ઘેર આવી 4 રત્નો પત્નીને બતાવ્યા. તેની પત્ની તો 4 રત્નો જોઈ ગાંડી ગેલી થઈ ગઈ. સોનીએ આ 4 રત્નો ઘરમાં પલંગ નીચે ખાડો ખોદી દાટી દીધા. પછી બીજા દિવસે ગામના 4 આગેવાનો બોલાવી ખાનગીમાં લાંચ આપી પોતાની સાથે સાક્ષી તરીકે રાખી બ્રાહ્મણીને ત્યાં ગયો અને સોનીએ આ 4 સાક્ષીઓની હાજરીમાં બ્રાહ્મણને ચાર સોના મોરો આપી અને બ્રાહ્મણ કુશળ સમાચાર લીધા. બ્રાહ્મણના કુશળ સમાચાર લીધા. બ્રાહ્મણી તો ઘણા સમય પછી બ્રાહ્મણના કુશળ સમાચાર સાંભળી રાજી રાજી થઈ ગઈ. વળી ચાર સોના મોરો જોઈ તેના આનંદનો તો પાર જ ન રહ્યો. દિવસો જતાં બધી વાત વિસારે પડી ગઈ. આ બાજુ રાજકુંવરનો અભ્યાસ પૂરો થતાં કૃપાશંકરે રાજા પાસે જઈ પોતાના વતનમાં જવાની રજા લીધી. રાજાને કૃપાશંકરના કામથી પૂરો સંતોષ હતો. તેમણે રાજી ખુશીથી તેને ઘેર જવાની રજા આપી. રાજાની આજ્ઞા લઈ બ્રાહ્મણે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તે સુખના વિચારો કરતો હતો, પેલા રત્નોથી આખી જિંદગી સુખરૂપ પસાર થશે. આવા સ્વપ્નો જોતો તે પોતાને ઘેર આવ્યો. ઘેર આવીને જોયું તો બ્રાહ્મણી ગરીબાઈમાં દિવસો પસાર કરતી હતી. બ્રાહ્મણને ઘણા દિવસે ઘેર આવેલા જાણી તેના સગા સંબંધીઓ તેને મળવા આવ્યા. તેનો આખો દિવસ બધાને મળવામાં પસાર થઈ ગયો. રાત્રે બ્રાહ્મણ બ્રાહ્મણીને બંને એકલા પડ્યા ત્યારે બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું, મેં મારા ભાઈબંધ લલ્લુભાઈ સોની સાથે ચાર કિંમતી રત્નો મોકલાવ્યા હતા, છતાં આમ હાથે કરીને શા માટે દુઃખ ભોગવી રહી છે? એ રત્નો મને આપ, તેને બજારમાં વેચીને આપણે આપણી ગરીબાઈ દૂર કરીએ. લલ્લુભાઈ સોનીએ આપેલી ચાર સોનામારો બ્રાહ્મણને આપી. બ્રાહ્મણે ચાર કિંમતી રત્નોને બદલે ચાર સોનામારો જોઈ તેણે બ્રાહ્મણીને કહ્યું, મેં તો સોની સાથે ચાર કિંમતી રત્નો મોકલાવેલા હતા, તેની જગ્યાએ આ ચાર સોનામારો કેમ? બ્રાહ્મણીએ કહ્યું, મને તો લલ્લુભાઈએ આ ચાર સોના મોહર જ આપી હતી. બ્રાહ્મણ સોનીની લુચ્ચાઈ સમજી ગયો. પોતાના ભાઈબંધે જ તેને દગો દીધો. તે બદલ તે ઘણો નિરાશ થયો. તે સવાર થતાં જ સોનીના ઘરે પહોંચ્યો અને કહ્યું, ભાઈ દરરોજ તેના ભાઈબંધો સાથે રાજા પ્રજાની રમત રમતો હતો. ભાઈબંધો પ્રજાજન બની તેની આગળ ફરિયાદ કરતા અને ગોવારીઓ ન્યાય ચૂકવતો. ન્યાય પણ એવો કરે કે ભલભલા ન્યાયાધીશોની અક્કલ બહેર મારી જાય. ગોવારીયામાં આટલી બુદ્ધિ ક્યાંથી હોય? પણ ટેકરામાં જ કંઈક ચમત્કારી હતો. બ્રાહ્મણ બ્રાહ્મણી ટેકરા પાસેથી આંસુ સારતા જઈ રહ્યા હતા ત્યાં અચાનક છોકરાઓની નજર આ બ્રાહ્મણ બ્રાહ્મણી ઉપર પડી. તેઓ તેમની પાસે ગયા અને તેમના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધી વિગતવાર વાત કરી. છોકરાને તેમની પર દયા આવતા તેઓ તેમને ટેકરા ઉપર પેલા ગોવારિયા પાસે લઈ ગયા. ગોવારિયાએ તેમની બધી વાત સાંભળ્યા પછી છોકરાઓને કહ્યું, જાઓ સોની અને તેના સાક્ષીઓને અહીં બોલાવી લાવો. છોકરાઓ તો થોડી વારમાં સોની અને તેના સાક્ષીઓને બોલાવી લાવ્યા. ગોવારિયાએ પહેલાં દરેકની અલગ અલગ પૂછતાછ કરી. તેણે દરેકને રત્નનો આકાર કેવો હતો, તેનો રંગ કેવો હતો, તેવા અનેક સવાલો કર્યા. એક ગોર બીજાએ ચોરસ, ત્રીજાએ ત્રિકોણ અને ચોથાએ લંબગોળ કયા. ઉપરાંત દરેક રંગ પણ અલગ અલગ કયા. આમ ચારેય સાક્ષીઓ અલગ અલગ જવાબ આપ્યા. તેમના જવાબ સાંભળીને ગોવારિયાને ખાતરી થઈ ગઈ કે સોની અને તેના સાક્ષીઓ જૂઠા છે. એટલે ગોવારિયાએ પોતાના ભાઈબંધોને કહ્યું, આ સાક્ષીઓ અને સોની જૂઠું બોલે છે, માટે તેમને સારો એવો મેથી પાક ચખાડો જેથી તેઓ આપોઆપ સાચું બોલવા લાગશે. છોકરાઓ તો ગોવારિયાનો હુકમ થતાં જ મોટી મોટી ડાંગ લઈને સોની અને તેના સાક્ષીઓની આસપાસ મિટરાઈ ગયા. છોકરાઓના હાથમાં મોટી મોટી ડાંગ જોઈને સોની અને તેના સાક્ષીઓ ભયથી સાચું બોલી ગયા. ગોવારિયાએ તરત જ સોનીને પેલા રત્ન લઈ આવવા કહ્યું. સોની તરત જ પોતાને ઘેર જઈ જમીનમાં દાટેલ 4 રત્નો લાવી બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને પોતાના રત્નો પાછા મળી જવાથી તેમના આનંદનો પાર ન રહ્યો. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. રાજા ભોજને કાને પણ આ વાત આવી. હવે આવા બુદ્ધિશાળી ન્યાયથી તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે જે જગ્યાએ બેસીને ગોવારિયાઓ ન્યાય કરે છે તે ટેકરામાં જ કંઈક ચમત્કાર છે. તેઓ પોતાના પ્રધાનો સાથે ત્યાં આવી પહોંચ્યા અને પ્રધાનોને માણસો દ્વારા ટેકરો ખોદવાનો હુકમ કર્યો. પ્રધાનોએ ટેકરો ખોદવાનું શરૂ કરાવ્યું. થોડું ખોદતા જ એક અણમોલ સોનાનું રત્નજડિત સિંહાસન નીકળ્યું. તે 32 ગજ અર્ધગોળાકારમાં હતું અને ગજ ગજને અંતરે એક એક એમ 32 પુતરીઓ જડેલી હતી. એ પુતરીઓને રત્નજડિત આભૂષણો પહેરાવેલા હતા. ઉપર દંડનું વિશાળ છત્ર શોભી રહ્યું હતું. રાજા ભોજ આવું અદ્ભુત દેવતાઈ સિંહાસન જોઈ આનંદિત થઈ ગયા. તેમણે આ સિંહાસન પોતાને ત્યાં લાવી સાફસૂફ કરાવી રાજસભામાં મુકાવ્યું. પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવ્યું અને તેના પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. પછી રાજા ભોજ ભગવાનનું નામ લઈ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા કે તરત અચાનક અવાજ આવ્યો અને એક પુત્રી બોલી ઉઠી, સબૂર રાજા, તમે સિંહાસન ઉપર નહીં બેસી શકો. રાજા ભોજ આભા બનીને ઊભા રહ્યા. તેમણે હાથ જોડીને પૂછ્યું, તમે કોણ છો, મને શા માટે સિંહાસન પર બેસવાની ના પાડો છો. પુત્રીએ કહ્યું, રાજા ભોજ, તમને ખરું કહીએ તો તમે અમને પુત્રીઓ માનો છો તે ખરું નથી, પરંતુ અમે અમરાવતીની શાપિત અપ્સરાઓ છીએ. રાજા ભોજે આશ્ચર્ય સહ પૂછ્યું, પુત્રીના રૂપમાં શાપિત અપ્સરાઓ? આવો શાપ તમને કોણે આપ્યો? તમારે અપ્સરામાંથી પુત્રીઓ કેમ બનવું પડ્યું તે મને જરા વિગતે જણાવો. પુત્રીના રૂપમાં નંદા નામની અપ્સરા બોલી, અમે 32 અપ્સરાઓ દેવલોકમાં દેવાધિરાજ ઇન્દ્રને પ્રસન્ન કરનારી હતી. દેવનગરી અમરાવતીમાં અમે 32 અપ્સરાઓ નૃત્ય ગાનમાં પારંગત હોવાને કારણે દેવો, દેવાંગનાઓ, યક્ષ, કિન્નરો, ગંધર્વો બધા અમારો મુક્તપણે વખાણ કરતા હતા. અમે દેવનગરી અમરાવતીની 32 અપ્સરાઓને એક દિવસ કૈલાસ જોવાનું મન થતાં બધા સાથે મળીને આનંદ પ્રમોદ કરતી કૈલાસ પર આવી પહોંચી. હિમાલયના હિમથી ધવલ શિખરો જાણે સૂર્યના સપ્તરંગી કિરણોનું પ્રતિબિંબ પાડતા હતા. તરેટીમાં ઊંચા ઊંચા તાલ તમાલ અને દેવદારુના વૃક્ષો શોભી રહ્યા હતા. દૂર દૂર કૈલાસની તરેટીમાં ભગીરથી ગંગા વહી રહી હતી. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ મનોહર હતું. અમે અપ્સરાઓ આ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવામાં એવી તો ખોવાઈ ગઈ કે અમે આનંદ પ્રમોદ કરતી કરતી ગંગાને કાંઠે આવી પહોંચી. અમે તેના નિર્મળ જળમાં નાહી સેવન કરી એકબીજા ઉપર છંટકાવ કરવા લાગી. અચાનક અમારી નજર ગંગાને સામે કાંઠે આવેલી એક વિશાળ શિલા ઉપર પડી. આ શિલાની બાજુમાં ત્રિશૂળ રોપેલું હતું અને તે ત્રિશૂળ ઉપર ડમરું બાંધેલું હતું. તેની પાસે ધૂણી તકતી હતી. આ વિશાળ શિલા ઉપર જટાધારી ભગવાન શંકર સમાધિસ્થ દશામાં બેઠેલા હતા. તેમના શરીર ઉપર સર્પો ફરી રહ્યા હતા. અમે બધા ગંગાની સામે કાંઠે આવેલ શિલા પાસે આવી અને વૃક્ષોની ઓથે ઊભા રહી ધ્યાનથી ભગવાન શંકરના દેહને જોવા લાગી. તેમના દેહ સૌષ્ઠવે અમારી 32 અપ્સરાઓના મનને મોહી લીધા. અમો અંદરો અંદર ચર્ચા કરવા લાગી. કોઈ કહે શિવ જો મારા પતિ હોય તો બીજી કહે મેં તો તેમને તારી પહેલાં જ પસંદ કરી લીધા છે. એમ દરેક અપ્સરાઓ તેમને પતિ તરીકે સ્વીકારવા તત્પર બનવા લાગી. આ સમયે ઓચિંતા પાર્વતીજી ત્યાં આવી ચડ્યા અને તેમણે અમારી 32 અપ્સરાઓની ચર્ચા સાંભળી દંગ થઈ ગયા. તેઓ પોતાના પતિ વિશેની આવી ચર્ચા સાંભળી ક્રોધે ભરાઈ ગયા અને શંકરજીની સમાધિ પૂરી થાય તે પહેલાં તેમણે અમને શ્રાપ આપ્યો. હે અપ્સરાઓ, તમારી નજરને ધિક્કાર છે. તમે સદા શિવ ઉપર તમારી દ્રષ્ટિ બગાડી, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે 32 અપ્સરાઓ બનીને કૈલાસમાં મૂકેલા સિંહાસન ઉપર રહી તેની શોભામાં વધારો કરો. ભગવાન શંકર સમાધિમાંથી ઊભા થતા પાર્વતીજીના ક્રોધને નિહાળી રહ્યા. તેઓ પાર્વતીજીના ક્રોધ આગળ કશું જ બોલ્યા નહીં અને સીધા કૈલાસ પર આવ્યા. અહીં બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે સિંહાસન ગળાવેલ અને તે શિવજીને લગ્ન પ્રસંગે ભેટ આપેલ. આજ દૈદીપ્યમાન સિંહાસન ફરતે અમે 32 અપ્સરાઓ પુત્રી બનીને ગોઠવાઈ ગઈ. આનાથી આ સિંહાસન અનેરું બન્યું. ભગવાન શંકરે આ સિંહાસન જોયું પણ તેઓ તો શરીરે ભસ્મ ચોપડનાર અને વ્યાદ્ર ચર્મ પહેરનાર હોવાથી તેમને આ સિંહાસન મોહ પમાડી શક્યું નહીં. તેમને તો કોઈ પણ બાહ્ય વસ્તુમાં રસ હતો નહીં. બીજી બાજુ અમરાવતીમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર 32 અપ્સરા વિના શુમશામ થઈ ગયો હતો. જાણે કે દરબારનો રંગ જ ઉડી ગયો હોય. દેવરાજ ઇન્દ્ર પણ આ સ્થિતિથી ખૂબ જ ચિંતિત અને શોકાતુર રહેતા. તેમણે સમાધિથી 32 અપ્સરાઓની પરિસ્થિતિ જોઈ લીધી અને ગમે તેમ કરીને આ અપ્સરાઓને પુત્રીઓના શાપમાંથી મુક્ત કરવાનો મનોમન નિર્ધાર કર્યો. તેમણે આ માટે ભગવાન શંકર પાસે જવાનું વિચાર્યું. તેઓ કૈલાસ ઉપર આવી પૂજા અર્ચન વડે શિવજીને પ્રસન્ન કર્યા અને તેમને કહ્યું, હે ભોરાનાથ, આ અપ્સરાઓને માતા પાર્વતીજીના શાપમાંથી મુક્તિ અપાવો. શિવજીએ ઇન્દ્રને કહ્યું, આ અપ્સરાઓને દેવીએ શાપ આપ્યો છે અને તેથી જ તેનું નિવારણ કરી શકશે, માટે તમારે દેવીને પ્રસન્ન કરવા પડશે. ઇન્દ્રે દેવી પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા. દેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, આ અપ્સરાઓએ મારા પતિ તરફ કુદૃષ્ટિ કરી છે અને કોઈપણ પત્ની પોતાના પતિ તરફ ખરાબ નજરે જોનાર સ્ત્રીને સાંખી લેતી નથી. તેમના અયોગ્ય વર્તનને લીધે જ તેમને શાપ મળ્યો છે. હે દેવરાજ, હું તમારી દેવસભાની સ્થિતિ સમજી શકું છું, માટે તેમના શાપ નિવારણ માટે કહું છું કે જ્યારે આ સિંહાસન ઉપર માલવપતિ રાજા ભોજ બેસવા જશે ત્યારે જ આ અપ્સરાઓ મારા શાપમાંથી મુક્ત થઈ ફરી પાછી સ્વર્ગની અધિકારીણી બનશે. પાર્વતીજીના વચનોથી ભોરાનાથ અને દેવરાજ ઇન્દ્રને ખુશી થઈ. છેવટે ભોરાનાથે ઇન્દ્રને પુષ્ટ કરવાના હેતુથી કહ્યું, હે દેવરાજ, હું તો વ્યાદ્ર ચર્મ પહેરનારો અને શરીરે ભસ્મ ચોરનારો છું. મારે આ સિંહાસન કાંઈ જ કામનું નથી. તમે આ સિંહાસન લઈ જાઓ, તે તમારી દેવસભામાં શોભી ઉઠશે. દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકર અને પાર્વતીજીની રજા લઈ અદ્ભુત સિંહાસન સાથે કૈલાસ પરથી વિદાય થયા. તેઓ સિંહાસન સાથે અમરાવતીની દેવસભામાં આવ્યા. સિંહાસનની પૂજા કરી આદરપૂર્વક સભાખંડમાં ગોઠવવામાં આવ્યું, પરંતુ દેવરાજ તેની ઉપર બિરાજમાન થયા નહીં. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. આ સમયે ઉજ્જૈનની નગરીમાં મહારાજા ભર્તૃહરિ રાજ કરતા હતા. તેમની પત્ની અનંગસેના ખૂબ દુષ્ટ હતી. તેના ખરાબ વર્તનને કારણે રાજા ભર્તૃહરિ તેમના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજગાદી સોંપી નાથ સંપ્રદાયનો ભેખ લીધો. રાજા વિક્રમાદિત્ય ભલા, ઉદાર અને પરાક્રમી અને સર્વગુણ સંપન્ન હતા. તેઓ પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા. તેમના રાજ્યમાં ક્યાંય પણ આંધાધૂંધી ન હતી. પરોપકારી વર્તનને કારણે તેમણે ચારેય બાજુ ખ્યાતિ મેળવી હતી. રાજા વિક્રમાદિત્યના સમયમાં એકવાર ઇન્દ્ર સભામાં નૃત્યગાન ચાલી રહ્યું હતું. તેમાં રંભા અને ઉર્વશી નામની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ બંને અપ્સરાઓ ઇન્દ્ર સભાની શોભા હતી. તેઓ બંને નાચગાનમાં ખૂબ પારંગત હતી, તેથી તે દેવરાજ ઇન્દ્રની માનીતી હતી. ઇન્દ્ર રાજાના જન્મદિવસે દેવસભામાં મોટો નૃત્ય સમારોહ યોજાયો હતો. ગાયન વાદનમાં પ્રવીણ ગાંધર્વો પોતપોતાના વાદ્યો સાથે દેવસભામાં આવી ગયા. દરેક દેવદેવીઓ પણ પોતપોતાના આસને બિરાજમાન થઈ ગયા. હવે નૃત્યનો સમય થયો ત્યાં જ અચાનક રંભા અને ઉર્વશીમાં વિવાદ પેદા થયો. બંને ચર્ચા ચર્ચીમાં આવ્યા. રંભા કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે. જ્યારે ઉર્વશી કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલો મારો છે, કારણ કે નૃત્ય કરવામાં તારા કરતાં હું ચડિયાતી છું. આમ બંને એકબીજાથી ચડિયાતી થવા લાગી. બધા દ્વિધામાં મુકાયા. આ સમયે દેવસભામાં નારદજીએ પ્રવેશ કર્યો. સભા એકદમ શાંત હતી. નારદજી સભાની સ્થિતિ જોઈ બોલ્યા, હે દેવરાજ, હું તો તમારા જન્મદિવસે ઘણા બધા કામ છોડી નૃત્યગાનનો આનંદ માણવા માટે અહીં આવ્યો છું, પરંતુ સભામાં તો ક્યાંય રંગ દેખાતો નથી. આનું શું કારણ? દેવરાજ ઇન્દ્ર બોલ્યા, હે નારદજી, આજના દિવસે આ બંને અપ્સરાઓ વિવાદે ચડી છે. તેઓ બંને એકબીજાથી ચડિયાતી માને છે. હવે તમે જ નિર્ણય કરો કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ. જે શ્રેષ્ઠ હશે તે જ પહેલાં નૃત્ય કરશે. નારદજી ખૂબ જ હોશિયાર હતા. તેઓ આખી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે ચૂપ રહેવામાં જ યોગ્ય માન્યું, કેમ કે એક નર્તકીને શ્રેષ્ઠ કહેતા બીજી નર્તકીના ક્રોધનો ભોગ બનવું પડે તેમ હતું. નારદજીએ થોડી વાર વિચાર કરીને કહ્યું, હે દેવરાજ, નર્તકીઓના નૃત્યનો ન્યાય કરવાનું કામ મારું નથી. આ કામ તો કોઈ રાજા મહારાજાનું છે. આ કામ તો રાજા વિક્રમાદિત્ય જ કરી શકે. ઇન્દ્રએ કહ્યું, આ રાજા વિક્રમાદિત્ય કોણ છે અને તે ક્યાં વસેલો છે? નારદજીએ કહ્યું, આર્યવ્રતમાં માલવ દેશ આવેલો છે. તેની રાજધાની ઉજ્જૈની નગરીમાં તમારો પૌત્ર રાજા વિક્રમ રાજ કરે છે. તે સર્વગુણ સંપન્ન છે. તે આપની સભાનો ન્યાય કરી શકે તેમ છે. દેવરાજ ઇન્દ્ર અતિ આનંદમાં આવી ગયા. એમણે કહ્યું, હે દેવર્ષિ, તમે તો આજે મારી મોટી સમસ્યા ઉકેલી દીધી, હવે તમે થોડી વધારે મહેરબાની કરીને મારા પૌત્રને તાકીદે અહીં તેડી લાવો તો સારું. દેવરાજ ઇન્દ્રની વાત સ્વીકારી નારદજી ઉજ્જૈની નગરીમાં પહોંચી ગયા અને વિક્રમ રાજાને દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ આપ્યું. વિક્રમ રાજા નારદજી સાથે સ્વર્ગલોક આવ્યા. ત્યાંની ઇન્દ્ર સભા જોઈ વિક્રમ રાજા ખૂબ પ્રસન્ન થયા. દેવરાજ ઇન્દ્રે વિક્રમ રાજાનું ઇન્દ્ર સભામાં સ્વાગત કર્યું અને તેમને સન્માનપૂર્વક યોગ્ય આસને બેસાડ્યા. દેવરાજ ઇન્દ્રે તેમને રંભા અને ઉર્વશીના વિવાદ વિશે જણાવ્યું અને બંનેમાંથી નૃત્ય કલામાં કોણ પારંગત છે તેનો નિર્ણય કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ ઇન્દ્ર સભામાં ન્યાય કરવાનું મળતા તેઓ પોતાના જાતને ધન્ય માનવા લાગ્યા. થોડી વારમાં જ દેવરાજ ઇન્દ્રની મંજૂરી મળતા મૃદંગ વાદકો મૃદંગ ઉપર થાપ મારી અને તેની સાથે જ બધા વાદો વાઘો રણકી ઉઠ્યા. રંભા અને ઉર્વશી બંને રંગભૂમિ ઉપર આવી અને નૃત્ય કરવા લાગી. બંને અપ્સરાઓ પોતાની કલા બતાવવામાં મશગુલ બની ગઈ. આખી સભા બંનેના નૃત્યને જોઈને દિગ્મૂઢ પામી ગઈ. રાજા વિક્રમ પણ બંનેનું નૃત્ય ધ્યાનપૂર્વક નિહારવા લાગ્યા. થોડી વારમાં બંનેનું નૃત્ય પૂરું થયું. હવે રાજા વિક્રમનો નિર્ણય કરવાનો સમય આવી ગયો. દેવરાજ ઇન્દ્ર બંને અપ્સરાઓ તથા આખી સભા વિક્રમ રાજાના નિર્ણયની રાહ જોવા લાગ્યા. બધાના મનમાં એ જ પ્રશ્ન થતો કે રાજા આ બંનેમાંથી કોને શ્રેષ્ઠ કહેશે. છેવટે રાજા વિક્રમે કહ્યું, આપ સૌ નૃત્યના જાણકાર છો, છતાં આજે તમે મને ન્યાય કરવા માટે અહીં બોલાવ્યો તે માટે હું ખરેખર આભારી છું. મારો નિર્ણય એ છે કે રંભા એ ખરેખર રંભા છે. તેનો મધુર અવાજ અને લાવણ્યનો જોટો જગતમાં બીજે ક્યાંય જોવા ન મળે. તેનો દેહ સૌષ્ઠવ પણ ગમે તેવાને આંજી દે તેવું છે. જ્યારે ઉર્વશી નૃત્યમાં તાલ ઠેકા મુદ્રાઓ અને દેહ લાલિત્યથી ઉત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે, રંભા ગીત સંગીતમાં અજોડ છે તો ઉર્વશી નૃત્યકલામાં નિપુણ છે. આમ મારે મન બંને એકબીજાની પૂરક છે, કોઈ કોઈથી શ્રેષ્ઠ નથી. વિક્રમ રાજાનો આવો પક્ષપાત રહિત નિર્ણય સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા આખી સભા વિક્રમ રાજાની વાહવાહ કરવા લાગી. બંને અપ્સરાઓ પણ રાજાના નિર્ણયથી ખુશ થઈ ગઈ અને પોતાના આવા વિવાદ બદલ શ્રમથી માથું નીચું કરી ગઈ. બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આ બંને એકબીજાને ભેટી પડી અને બંને એકબીજાને ભેટી પડી. આ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ ખુશ થઈ ગયા અને તેમણે રાજા વિક્રમને મહાદેવજીએ આપેલા સિંહાસન ઉપર બેસવાને યોગ્ય સમજી તે સિંહાસન ભેટ આપ્યું. વિક્રમ રાજા આ અદ્ભુત સિંહાસન લઈ ઉજ્જૈન નગરીમાં પાછા ફર્યા. ઉજ્જૈન નગરીની પ્રજા આવા સેના જડિત દેવતાઈ સિંહાસનને જોઈ નવાઈ પામી બધા સિંહાસનના વખાણ કરવા લાગ્યા અને સિંહાસનમાં જડેલી 32 પુત્રીઓની અંગ ઉપંગ અને રૂપ લાવણ્ય જોવામાં મશગુલ થઈ ગયા. રાજા વિક્રમાદિત્યએ સિંહાસનને પોતાની રાજસભામાં મુકાવ્યું. રાજાએ પંડિતોને બોલાવી સિંહાસન ઉપર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. રાજા સિંહાસનની પૂજા કરી તેના ઉપર બિરાજમાન થયા. જ્યારે જ્યારે રાજા આ સિંહાસન ઉપર બેસતા ત્યારે ત્યારે વિક્રમ રાજાની આગળ એક અદ્ભુત ચિત્ર ઊભું થતું. તેમને સિંહાસન ઉપર બેસતા જ દેવસભાના રંગરાગ આંખો સમક્ષ તરવરવા લાગ્યા અને તેમને પણ આવા રંગરાગ કરવાનું મન થઈ આવ્યું. ધીરે ધીરે વિક્રમ રાજાના દરબારમાં નૃત્ય ગાન વધવા લાગ્યું, તેઓ રાજકાજમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા. રાજસભામાંથી વિદ્વાનો અને મંત્રીઓની સંખ્યા ઘટતી ગઈ, તેમ તેમ નર્તકીઓની સંખ્યા વધતી ગઈ. રાજ્યમાં ચારે બાજુ આંધાધૂંધી ફેલાઈ ગઈ. બધા વિક્રમ રાજાની એસ આરામની નિંદા કરવા લાગ્યા. દરબારના મંત્રીઓ, કારભારીઓ અને વિદ્વાનોને રાજાની નિંદા સહન થઈ નહીં. તેમણે રાજાને આ બાબતે વાત કરવાનું વિચાર્યું. તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા અને રાજ્યની આંધાધૂંધીની અને પ્રજાના દુઃખની વાત કરી. વિક્રમ રાજાને પોતાના મંત્રીઓ, રાજકારભારીઓ અને વિદ્વાનો તરફથી સલાહ સૂચન મળતા પોતાની જાત ઉપર ખૂબ શરમ ઉપજી. તેમને પોતાની વિલાસિતતાનું ભાન થવા લાગ્યું. તેઓ વિલાસિતતા માટે આ સિંહાસનને જવાબદાર ગણવા લાગ્યા. તેમને ભાન થયું કે જ્યારથી હું આ સિંહાસન પર બેસવા લાગ્યો ત્યારથી જ હું રાજકાજના કામ છોડી નૃત્યગાન જોવા તરફ વર્યો છું. તેમણે તરત જ દૃઢ નિર્ણય કર્યો કે આ સિંહાસન મારા માટે યોગ્ય નથી. જ્યાં સુધી આ સિંહાસન મારા રાજદરબારમાં રહેશે ત્યાં સુધી મારું મન રાજકાજમાં લાગશે નહીં. તેમણે પોતાનો નિર્ણય દરબારીઓને જણાવ્યો. પછી પંડિતોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવી સિંહાસનને વાજતે ગાજતે નગર બહાર લઈ ગયા અને જમીનમાં ખાડો કરાવી સિંહાસનને દાટી દઈ ઉપર મોટો ટેકરો કરાવી દીધો. ત્યાર પછી રાજા વિક્રમ પ્રજાના લોકકલ્યાણના કાર્યો કરવા લાગ્યા. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. શક રાજા શાલિવહન સાથેના યુદ્ધમાં વિક્રમ રાજાનું શરીર ઝેરી શસ્ત્રોથી વિંધાતા તેમણે શાલિવહન સાથે સંધિ કરી. રાજા શાલિવહન દક્ષિણમાં સત્તા સંભાળે અને પોતે આર્યવ્રતના ઉત્તરમાં સત્તા સંભાળે. પછી ગવાયેલી હાલતમાં રાજા વિક્રમ ઉજ્જૈની આવ્યા. તેમણે જે દિવસે શાલિવહન સાથે સંધિ કરી તે દિવસને અમર બનાવવા સંવતનો પ્રારંભ કર્યો. ત્યાર પછી ઘણા ઉપચારો કરવા છતાં તેમના શરીરનું દુઃખ મટ્યું નહીં અને અંતે તેઓ મોતને શરણે થયા. આમ નંદા નામની પુત્રીએ પોતાની એટલે કે 32 પુત્રીઓની કથની કહી સંભળાવી. જેમના નામનો સંવંત ચાલે છે, જેમણે વીર વૈતારને વશ કર્યો હતો, હરિસિદ્ધ માતાની કૃપા મેળવી હતી, જેમણે પોતાનું આખું જીવન લોકકલ્યાણ અર્થે સમર્પી દીધું હતું, તેવા પરદુઃખ ભંજન રાજા વીર વિક્રમનું આ સિંહાસન છે. હવે તેમના જેવા જે પરોપકારી, પરગરજુ, ચતુર, પરાક્રમી, સાહસિક એવા 32 લક્ષણા રાજા હોય તે જ આ સિંહાસન પર બેસવાને યોગ્ય છે. રાજા ભોજે નંદા પુત્રીને કહ્યું, હે અપ્સરા, હું સુરવીર કે પરોપકારી નથી, છતાં હવે તમે મને કૃપા કરીને રાજા વિક્રમે સાસા પરાક્રમ અને પરોપકારના કામ કર્યા હતા તે મને જણાવો, તે હું સાંભળવા ઈચ્છું છું. આથી પહેલી પુત્રી નંદાને સિંહાસનની 32મી પહેલી વાર્તા શરૂ કરી.